તારીખ 17/11/1987, પૂજ્ય બહેન શ્રીના વચનામૃત, બોલ નંબર 219 અને 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 177.
કેટલાક લાભ ને લાભ માટે અમુક નામની પ્રાપ્તિ જગતના પદાર્થો વ્યવહાર સમજીને જે કાંઈ જરૂરિયાત હતી એટલો લાભ થયો છે, એટલો લાભ લેવા માટે સમજાય એને કહે છે કે એટલો તારો સમય વ્યર્થ ગયો છે. બંને પડખા લાગુ પડે છે. એક તો નુકસાન આત્માને થયું છે, અશાંતિ ઊભી કરી છે, જે કાંઈ પરિણામો થયા એને લઈને નવું કર્મ બંધન ઊભું કર્યું છે, અને આત્મલાભ કાંઈ નથી થયો તેથી સમય ચાલ્યો ગયો એ વ્યર્થ જ ગયો છે. બંને પડખા લાભ મળે છે, નકામો ગયો છે અને નુકસાન પણ થયું છે. બે વાત કેવો છે સમય મનુષ્યપણાનો સમય તો જેનો એક સમય રત્ન ચિંતામણી થી પણ અધિક મૂલ્યવાન છે એની બરાબર નથી. નાનીઓએ મૂલ્ય આપ્યું છે કે જેનો એક સમય પણ જે મનુષ્યપણાનો એક સમય રત્ન ચિંતામણી છે એવું જે રત્ન છે કિંમતી રત્ન ગણાય છે. બધા રત્ન ચિંતવે તે મળે જેના વેડફી નાખે છે એને ખ્યાલ નથી હોતો કે શું વેડફાય છે. આવું ધ્યાન પહેલું વહેલું પાત્રતા પ્રગટ થાય છે ત્યારે પોતાના કિંમતી સમયને વ્યર્થ ન ગુમાવવો એવું એક લક્ષ્ય બંધાય છે. વ્યર્થ સમય વ્યતીત થાય તો એને અંદરમાં ખટકે છે, એવા પ્રસંગમાં એની ખટક ઊભી થાય છે એનું એક પાત્રતાનું ચિહ્ન છે, લક્ષણ છે. પાત્રતાના એક લક્ષણ છે એમાં આ પણ એક લક્ષણ છે કે એને વ્યર્થ સમય ગુમાવવો પડે અથવા દેહાર્થની કલ્પનામાં સમય ગુમાવવો પડે એને વ્યર્થ સમય ગુમાવવા જેવો લાગે છે. જગતના સાધારણ જીવોને સાધારણ ઉત્સાહ અને હોશ વધે છે કે મારા સંજોગો હું પ્રતિગત કરું અને એમાં મારી પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરીને સંયોગમાં બધાથી હું આગળ નીકળી જાઉં, સમાજમાં કુટુંબમાં પરિવારમાં દુનિયામાં જે ક્ષેત્રમાં એને પોતાની બરાબરી લાગતી હોય ત્યાંથી એને આગળ જવાનું પણ ત્યાં કરે છે, અભિપ્રાય રહે છે, જીવન ગુમાવે છે. પાછળ એને તો ચાર ગતિનું પરિભ્રમણ ઘણું લાંબુ છે એમ એ પરિણામો અગાઉથી સૂચિત કરે છે, પણ જેને આત્મહિત થવાનું નજીક છે જેનું ભવિતવ્ય આસન ભવ્ય છે નજીક પાછું છે એને પોતાનો સમય ગુમાવવો પોસાતો નથી. સમય ગુમાવવો પડે તો એને પોતાના અભિપ્રાય વિરુદ્ધ લાગે છે, પોતાની ભાવનાથી વિરુદ્ધ એને લાગે છે. ક્યાંય ગુમાવવો પડે તે પણ એને પોતાને અનુકૂળ લાગતો. આ વિષય ઉપર લક્ષ્ય છે કાર્યસિદ્ધિનું કારણ થયું નથી અથવા ખરેખર લક્ષ્ય ગયું નથી એમ કહીએ તો ગંભીર રોગને માંદગી આવે કે જેના પરિણામે મૃત્યુ નજીક દેખાય તો પણ મૃત્યુના પ્રસંગે તો અવશ્ય ગંભીરતા પાસે છે અને એ પ્રસંગની વાસ્તવિકતા છે. તો અનંત મૃત્યુનો પ્રસંગ તેના મૂળમાં પડેલો છે એવું જે મિથ્યા અને એનું ટાળવું એ કેટલું પ્રયોજનપૂર્વક અને કેટલું વાસ્તવિક પ્રયોજનપૂર્વક છે એ વિષયની કેટલી ગંભીરતા હોય કેટલી ગંભીરતાથી એ વિષયમાં પ્રવેશ કરવો જોઈએ એ આ ગણતરી આવી હતી. એમ સમજીને કહે છે કે આ અમૂલ્ય જીવન છે, જીવનનો સમય ઘણો અમૂલ્ય છે, પાણીના પૂરની જેમ તે ચાલ્યો જાય છે, કોઈ એને રોકી શકતો નથી. ટાઈમ એન્ડ ટાઇડ્સ વેઇટ ફોર કોઈના માટે રોકી શકાતો. એનો સદુપયોગ થાય એ જ એની કિંમત છે, જો કિંમત આંકી શકાય. કહે છે કે ગમે તેવી કટોકટીમાં સાચા મુમુક્ષુનું એ લક્ષ્ય રહે છે કે મારો જ્ઞાન ધ્યાનનો સમય ક્યારે જુદો રાખો, ખાસ એના માટેનો સ્પેશિયલ સમય. બીજા કાય કરતા કરતા તો એનું લક્ષ્ય રહે જ, એમ નહીં કે સમય જુદો કાઢે છે એટલે બીજા કાર્યમાં હવે વિસ્મૃત થઈને ચાલે, એમ પણ એવી એક મહત્વની પ્રેરણા છે. આ બોલું બીજા કાર્યો વખતે પણ એમ તો લક્ષ્ય જ રહે કે આ કરવું પડે છે, માથે આવે પડે, માથે આવી પડેલું છે, પણ મારું એકરૂપ કાર્ય છે એ મુખ્ય છે. આ તો એક સમય વેડફવાની પરિસ્થિતિ ઊભી થઈ છે એ મારી ભાવનાને અને મારા અભિપ્રાય સાથે અનુકૂળ નથી. પણ દરેક જીવને પૂર્વ કર્મ સંચિત કર્મનો ઉદય હોય છે, તે ઉદય અનુસારના સંયોગ યોગના પ્રકારો ઊભા થાય છે અને અનિવાર્ય હોય છે. પોતાની પણ પૂર્ણ વિતરાગ સ્થિતિ નહીં હોવાને લીધે પોતાની અશક્તિને લઈને પોતાને પણ પરિણામમાં એ સમજના આઘાત પ્રત્યાઘાતો સદમ સ્થિતિને ઊભા થાય છે. તો પણ જેને પોતાના હિતનો વિવેક પ્રગટ્યો છે એને માટે આ વાત છે કે એને તો ગમે તેવી પરિસ્થિતિમાંથી, કટોકટી વાળી પરિસ્થિતિમાંથી, મૂંઝવણ થાય એવા પ્રસંગો હોય એવી પરિસ્થિતિમાંથી પણ સામાન્ય રીતે બીજાને મૂંઝવણ થાય, સામાન્ય જીવને મૂંઝવણ થાય, અથવા એક સાથે ચારે બાજુથી અનેક પ્રકારના ઉદયનો ઘેરાવો હોય ત્યારે કટોકટી કહેવામાં આવે છે. ત્યારે પણ એનો અર્થ આપોઆપ એ રીતે તો આવી જ જાય છે કે સામાન્ય રોજિંદા જીવનમાં તો એને જ્ઞાન ધ્યાનનો સમય કાઢવો જોઈએ, પણ કટોકટીવાળા દિવસો હોય ત્યારે પણ એને પોતાના જ્ઞાન ધ્યાનનો સમય ખેંચીને યોગ ના કાર્યો હોય કે બહુ વહેલા શરૂ કરવા પડે, 5 વાગે ઉઠીને શરૂ કરવું પડે, તારા 1-1.5 કલાક વહેલા ઉઠીને શરૂ કરવું પડે, જ્ઞાન ધ્યાન પછી તો કે એથી વહેલા ઉઠીને કરવું. જો બાહ્ય કાર્ય માટે અથવા જેનું મૂલ્ય આત્મહિતથી ઓછું છે એવા કોઈ સાંસારિક કે વ્યવસાયિક કે જગતના કાર્યો માટે ટ્રેનનો સમય વહેલો હોય, પ્લેનનો સમય વહેલો હોય, તૈયાર થવું પડે કે નહીં પડે? અત્યારે ઊંઘ કાપવાની નહીં, ઊંઘ કાપીને તૈયાર થવું પડે છે કે નહીં? તો અહીંયા મુસાફરી કરવી હોય તો ઊંઘ કાપવાની હોય છે. મોક્ષનું અંતર પીડ્યું છે એ અંતર કાપવા માટે એને ઊંઘ કાપવાની નહીં, એ રીતે એને પલાખું ગણવું જોઈએ. એ તો સામાન્ય કાર્ય છે, ત્યાં એને ટ્રેનની અંદર બીજી રીતે વ્યવસ્થા ન થઈ હોય તો ઉજાગરો ઉઠીને પણ મુસાફરી કરે છે. બેઠા બેઠા જાઓ ડિસ્ટર્બ થાય છે અને એ પોસાય છે. આત્મ કાર્ય માટે એનો વિચાર થયો, મારા જરૂરિયાતના કાર્યો ઉપર કાપ મૂકીને પણ જ્ઞાન ધ્યાનમાં મારે નીચે કાઢવો જોઈએ. અગિયારનો પ્રસંગ હોય ત્યારે બહુ સવારમાં વહેલો ધ્યાન કરે, પણ એમ ઉઠવાનું એટલી વહેલો ઉઠવાનું તો એમ હંમેશા વહેલું જ રહે, પણ આવા કાર્યમાંથી એથી પણ 1.5 કલાક વહેલા ઉઠે. 4 વાગે ઉઠતા હોય તો 3:30 ઉઠે, 3:30 ઉઠવા જેવું હોય તો 3 વાગે પણ ઉઠેલા આપણે નજરો નજર જોઈએ લાગે તો આપણે પ્રત્યક્ષ એ શું સૂચવે છે? એમ સૂચવે છે કે પોતાના પ્રયોજનભૂત કાર્ય માટે વધારે તૈયારી રાખે છે બાહ્ય કાર્ય માટે, અને એ તૈયારી એ સૂચવે છે કે જેનું મૂલ્ય એમણે આપ્યું છે એ વિશે. ગમે તેવી એટલે ચાહે તે પરિસ્થિતિ પોતાના સ્વકાર્યનો સમય ખીચીને કાઢી લેવો, જુદો કાઢી લેવો, એનો અર્થ કે પોતાના પ્રયોજન કાર્ય ઉપર કેટલી દરકારને કાળજી છે, પ્રયોજન સંબંધીની કેટલી કાળજી છે એ એમાં સમજાય છે. અને એમ નથી થતું તો પોતાના પ્રયોજનની કેટલી કાળજી નથી એમ પણ એમાંથી આપોઆપ સૂચિત થાય છે. તો જો પોતાની પોતાના કાર્યની કાળજી નથી એવું સહજ પરિણામ હોય તો એ કાર્ય સંપન્ન થાય, પ્રાપ્ત થાય, ક્યાંથી બનવાનું? આપોઆપ જ બનવાનું. પોતાના હિતની કાળજી નથી અને આશા ધરે કે મારું હિત કેમ થાય, આશા ધારણ કરવામાં આવે કે મારું હિત થઈ જાય તો સારું, મારું કલ્યાણ થઈ જાય તો સારું, પણ પોતાનું કલ્યાણ થાય એની કાળજી કેટલી છે જીવને એ વિચારવા જેવી છે. એના માટે ના હોય છે, થોડી સાદા શબ્દો દેખાય એટલી સાદી વાત નથી, વાત જરા પોતાના જીવનમાંથી પરિણામમાંથી કાઢેલી છે. Yeah. કોઈ ધર્માત્માઓ પોતાની હિતરૂપ દશાને પામ્યા તે બધા પરિસ્થિતિમાં આવેલા હોય, બરોબર, એને પોતાના પ્રયોજનભૂત કાર્યની એટલી તીક્ષ્ણ દ્રષ્ટિ વર્તે છે કે પર્યાયે પર્યાયે અને પ્રસંગે પ્રસંગે એની દ્રષ્ટિ છે એ બાજુથી દૂર જતી અને નહીતર પોતાના હિતની ઉપેક્ષા વર્તે છે એમ નક્કી થાય છે, પોતાના હિતની ઉપેક્ષા વર્તે છે એમ પોતાના હિતની ઉપેક્ષા વર્તે છે તો સંસારની અપેક્ષા વર્તે છે, ઉપેક્ષા અપેક્ષા સાથે હોય છે, બે પરસ્પર વિરુદ્ધ જાતિના કાર્યો છે, તો એક બાજુની અપેક્ષા બીજી બાજુની ઉપેક્ષાને ઉભી કર્યા વિના રહેતી નથી. જો પોતાના હિતની અપેક્ષા છે તો તેને નિવૃત્તિ દેખાતી હોય સંસારિક કાર્યોથી દુકાને જાય છે નથી જતા, શું કરે નિવૃત્તિ, પણ જો પોતાના હિતની અપેક્ષાને દરકાર નથી, પ્રયોજનની પ્રશ્ન થવા જોઈએ છે કે આવી પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિ ઉભી શેમાંથી થાય છે, આ પ્રશ્ન અહીંયા થવા જોઈએ. એને આવી પોતાના પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિ થાય છે એને અવશ્ય કાર્ય સદાય છે, એને પછી કાર્ય ન સદાય પ્રશ્ન રહેતો નથી. કાર્ય સિદ્ધિ એ આ પ્રયોજનભૂત દ્રષ્ટિની વાસ્તવિકતા છે. તો એ પરિસ્થિતિ ક્યાંથી ઉભી થઈ? મુક્ષુતામાં પણ એ પરિસ્થિતિ ક્યાંથી ઉભી થઈ? કે એ પરિસ્થિતિ ઉભી થવાના બે કારણો છે. એક કારણ છે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના, અને એક કારણ છે પોતાને પૂર્ણ શુદ્ધતાનું જે ધ્યેય બંધાયેલું છે. આ બે વાત જો ઊભી થઈ હોય તો એમાંથી પ્રયોજનભૂત કાર્યની તીક્ષ્ણ દ્રષ્ટિની નિષ્પત્તિ ઉત્પત્તિ થાય છે, બરાબર, તો આટલી કાળજી આવે છે. આટલી કાળજી એને આવે નહીં, ઉદયમાં જાય એકાકાર થઈને વળી પાછો વાંચ્યું હોય ને સાંભળ્યું હોય એટલે વળી પાછો વિચાર આવે કે નહીં મારું કરવાનું છે મારું કરવાનું છે, પણ ક્યાં ગયો ગયો હતો ને ક્યાં ખોવાઈ ગયો હતો એને પોતાને જ એનો પત્તો નહોતો, એ પરિસ્થિતિ થાય. એટલે એ તીક્ષ્ણ દ્રષ્ટિ જે છે તીખી દ્રષ્ટિ છે, સાધારણ નહીં, એ તીખી દ્રષ્ટિ છે કે મારું પ્રયોજનભૂત મારે કાર્ય મારે કરી જ લેવું છે, મારે કરી જ લેવું છે, આયુષ પૂરું થાય વ્યતીત થાય એ પહેલા કાય તો કરવું જ છે, એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાંથી અને પોતે જો ધ્યેય બાંધ્યું હોય તો એમાંથી થાય છે. નહીતર ઉદય સંબંધીના પરિણામો જીવનો કેળો મૂકતા નથી, અથવા તો જીવ ઉદયનો કેળો મૂકતો નથી, એમ કહું એક જ વાત છે. એ સહજ પરિસ્થિતિ છે, બહુ સહજ પરિસ્થિતિ છે, અને આ માર્ગ છે એ ઉદયથી છૂટો પડવાનો છે. જીવ માર્ગ કહો વિતરાગ માર્ગ કહો કે અન ઉદય માર્ગ ઉદય થી ભિન્ન પડવું એમ માટે ઉદયમાં ઉપેક્ષા અરસપણું એ સહજ હોવું ઘટે છે અને તે પણ પોતાના સ્વકાર્યની અપેક્ષા વૃત્તિને લીધે બીજા કારણે નહીં. જો પોતાના સ્વકાર્યની અપેક્ષાની તીવ્રતા હોય તો એને લઈને જે નિરસપણું આવે તે નિરસપણું સાર્થક છે અથવા યોગ્ય છે યથાસ્થાને છે અને નહીં કરતો બીજી અન્ય પ્રકારે તો ઘણી વાર નિરસ થયો છે ઉદયમાંથી. કોઈ વખત મૌ ગર્ભિત પણે તો કોઈ વખત દ્વેષ ગર્ભિત પણે કોઈ ને કોઈ પ્રકારે જે રીતે નિરસ થયો છે ત્યાં સંસાર બરાબર નથી એમ નહીં. ટૂંકા બોલમાં પણ નાયક પરિણતિ નો દ્રઢ અભ્યાસ પર આ સ્થિતિ બીજા કાર્યોમાંથી સમય ખેંચી લેવો બીજા કાર્યો નાસ્તિકનો વિષય અસ્થિથી કે નિરંતરપણે જ્ઞાયક પરિણતિનો એટલે હું જ્ઞાયક છું એવી પરિણતિ ઉત્પન્ન થાય તેનો દ્રઢ રીતે બળવાનપણે અભ્યાસ એટલે પ્રયત્ન કર બળવાનપણે બળવાન પરિણામથી હું જ્ઞાયક છું એવો પ્રયત્ન કર વારંવાર પ્રયત્ન કરવો એને અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ એટલે અહીંયા વાંચવાનો અભ્યાસ સાંભળવાનો અભ્યાસ વિકલ્પનો અભ્યાસ એ વાત નથી. એથી આગળ જઈને પ્રેક્ટિસનો અભ્યાસ પ્રયોગનો અભ્યાસ એ વાત છે. કેમ કે પ્રયત્ન ત્યાંથી ત્યારે શરૂ થાય છે પૂરા વિકલ્પમાં કે ઉપર ઉપરના વાંચન શ્રવણમાં પુરુષાર્થની હયાતિ હોતી નથી. જે પરિણામમાં પુરુષાર્થ હયાત નથી એ પરિણામમાં કાર્ય કેવી રીતે થવા એ પરિણામથી કાર્ય કેવી રીતે થવા એ પરિણામથી કાર્ય થવા આપોઆપ ચાલતો જ હોય છે. જેમ આત્માના કાર્યની અપેક્ષા નથી તો ઉપેક્ષા છે તો સંસારની અપેક્ષા છે એમ જ્ઞાયક પરિણતિનો પ્રયત્ન નથી પુરુષાર્થ નથી તો ઉદય ભાવનો પુરુષાર્થ બરાબર છે. ઉદયમાં પહેલો જ ઉદય એ છે કે પોતે મનુષ્યપણે પર્યાયમાં ઉદયમાન છે તો હું માણસ છું ફલાણો છું એ વાત આવ્યા વિના અહીંયા તો કહે છે કે જો તને અંદરમાં જ્ઞાયકની રડ લાગી હોય તો એક શબ્દ લીધો છે આમાં કાઠિયાવાડી શબ્દ છે રડ લાગી હોય તો રટણ ને રટ કે છે ને પણ આ જરા ઈચ્છી વધારે છે રટણ શબ્દ તો ગુજરાતીમાં છે ખાસ પ્રકારનો ભાવ સૂચવતો શબ્દ છે. ઉગ્રપણે પાછળ પડી જાય, અમે ખાઈ પીને હાથ ધોઈને પાછળ પડી ગયું, પૂરી શક્તિથી ને પૂરા પૂરા ઉદ્યમથી પાછળ પડી ગયો હોય ત્યારે એને રડ લાગે છે એમ કહેવાય. એવો એવો ભાવ સૂચિત થાય છે. જ્ઞાયક પરિણતિ ઉત્પન્ન થાય, જ્ઞાયકની પરિણતિ ઉત્પન્ન થાય, નિર્મળ જ્ઞાન ધારા એનો દ્રઢ પ્રયત્ન કર, વારંવાર એનો ખાતા પીતા ઉડતા બેસતા ચાલતા હાલતા સૂતા ગમે ત્યારે, ઊંઘમાં પણ એને જાગે ત્યારે એમ લાગે કે ઊંઘમાં એ જ હાલતું હતું, બીજું હાલતું નહોતું. ઘણા કાળે ભલે ઊંઘ આવી જાય પણ ઊંઘ આવ્યા પહેલા એ ચાલતું હતું ને ઉડતા વેજ જે ચાલુ થઈ જાય એને એમ લાગે કે ઊંઘમાં પણ એ ચાલતું હતું, બરાબર હાલતું હતું, ભલે ઊંઘ આવી ગઈ પણ એ જ હાલતું હતું. એવું એને અભ્યાસ વર્તે નાયક પરિણતિ ઉત્પન્ન અવશ્ય થાય છે. ભાવ છે નાયક પરિણતિ ઉત્પન્ન થવી, એ તો નાયક સ્વભાવી જ્ઞાન સ્વભાવી આત્માનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે અને એ સહજ સ્વભાવ છે. મૂળ સ્વભાવ છે અને સહજ સ્વભાવ છે, નહીં થવાનો પ્રશ્ન નથી. અનંતાને થયું છે, પોતે પણ પુરુષાર્થ પ્રયત્ન કરે તો થાય એવું છે, ન થાય એવું નથી. અઘરું છે ને કઠણ છે એવી આડ મારવા જેવી નથી, અથવા અરુચિ એવી કરવા જેવી નથી. આડ મારે છે તો નહીં પણ અરુચિ ભાવે એવું એને પરિણામ થાય કે આ તો બહુ કઠણ છે, અરુચિ નથી જોનારા પરિણામ લીધું છે. અનુભવ પ્રકારે એમ કહે કે આ કાળમાં એમ કે ચોથો મારો વર્ગ છે ને એમ ધર્મ બહુ ઓછો દેખાય છે, ધર્માત્મા ઓછા દેખાય છે, ધર્મ ઓછો દેખાય છે. આ કાળે સ્વરૂપ પ્રાપ્તિ અતિ કઠણ છે એમ કોઈ કહે તો તે સ્વરૂપની ચા મટાડનાર બહિરાત્મા છે. સામાન્ય રીતે જગતના બધા પ્રાણીઓ બહિરાત્મા છે પણ આમ કહેનારો તો સ્વરૂપને ચા મટાડનારો વૈરાત્મા છે, એને વિશેષણ લગાડી દીધું છે. વિવાદ ક્યાંથી લાવ્યો? મોસ્થી ને ઉત્સાહથી એમ લાવ કે અરે એકવાર અશક્ય હોય તો શક્ય કરી દો, આ તો અશક્ય નથી. જીવનો સહજ સ્વભાવ છે પણ તારું જોર એટલું અંદરથી આવવું જોઈએ કે એકવાર અશક્ય હોય તો શક્ય. નાયક પરિણતિ નો દ્રઢ અભ્યાસ કર એનો અર્થ એ છે. બહુ વિકલ્પ કરને, રટણ કરને, વાંચન કરને, વિચાર કરને એવું કઈ નથી કહેતા, એવું શબ્દ નથી વાપરે પાછું. પણ બળવાન પ્રયત્ન કર, નાયક સંબંધીનો બળવાન, નાયકનો નાયકપણે બળવાન પ્રયત્ન કર. નાયકપણે એટલે નાયક છું એમ નાયકપણાનો, નાયકપણાનો પ્રયત્ન કર, નાયક છું બળવાન પ્રયત્ન કર. જો એવો પ્રયત્ન તું નહીં કરતો એમ ધર્મના ક્ષેત્રમાં આવ્યો છું, તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યો છું, તારી ઉપર ઉપરની ભાવના પણ રહી છે કે આ ક્ષેત્રમાં તો હું એટલા માટે છું કે મારું કાંઈ કલ્યાણ થાય. પણ જો અંતર પ્રયત્ન નહીં વર્તે જ્ઞાયકનો તો શુભ ભાવ થયા જ્ઞાન રહેશે, કેમ કે અશુભમાં તો તારે જવું નથી, એટલી સ્થુ સુખમાં રહી જઈશ, અને સુખમાં આવ્યા પછી સુખભાવ થયા પછી એ સુખભાવના અકર્તૃત્વમાં માટે કરી જશે. નાયક નો પ્રયત્ન વર્તતો હશે તો સુખ ભાવના અકર્તૃત્વમાં મારે છે. એ કરવામાં અકર્તૃત્વ ભાવે કેમ થશે એનો વિચાર કીધો છે, નહીતર કર્તૃત્વ ભાવે થશે. એટલે ભાવ થાય ને એના કરતાપણા નું ભાવ એના પ્રયત્ન માં વર્તતો હોય ને શુભ ભાવ થાય. પ્રયત્ન ની કચાશ ને લઈને, પ્રયત્ન ની અલ્પતા ને લઈને શુભ ભાવ થઈ જાય એમાં કરતાપણ નહીં થાય, નહીતર કરતાપણ થયા વિના રહેશે નહીં. જે કઈ શુભ પરિણામ થશે એનું કર્તૃત્વ આવ્યા વિના રહેશે નહીં. એટલે એનો મિથ્યાત્મનો મોટો દોષ સાથે ઉભો થયા વિના રહેશે નહીં. દર્શન મોહ વળગી જશે તને. દર્શન મોહનું ભૂત બહુ મોટું છે. જે અનંતકાળથી સંસારમાં જીવને અનેક પ્રકારના વેશ પરિધાન કરીને નચાવે છે, અનેક પ્રકારના વેશ વેશ પહેરાવે છે, દર્શન મોહનો ભૂત છે. એમ કે આનો વેશ પહેર, આનો વેશ પહેર, તું આમ થા, તું આમ થા, તું આમ થા, તું આમ થા, દર્શન મોહનો ભૂત છે. એની પાસે કાર્ય કરાવે છે. આ ભૂત બનતું હોય તો માથા ફોડે કે નહીં, હે, તારે માથો ફોડે. એ માથા ફોડાવે છે આ દર્શન મોહનો. અને એ શુભ ભાવ ભલે તને કસાયની મંદતા વાળો દેખાય, એટલે કે બાહ્ય દ્રષ્ટિથી શાંતિ વાળો દેખાય, શાંત ભાવ દેખાય, તો પણ અહીંયા એક બહુ મોટી વાત કરી છે કે આખા લોકનું કર્તૃત્વ એમાં ભરેલું પડ્યું છે, સમાયેલું પડ્યું છે. માત્ર એક શુભ વિકલ્પનું કર્તૃત્વ નથી, પણ આખા લોકનું કર્તૃત્વ એમાં પડેલું છે. જે કરતા બુદ્ધિ એ શુભ ભાવને કરે છે, એ આજે ભલે શુભ કાર્ય કરતો દેખાય, કાલે કતરખાનો માનશે. કેમ કે આખા આખા લોકનો કર્તૃત્વ એમાં. આ કરવા જેવું છે ને, આ કર્તવ્ય છે એ માન્યું છે. અને જેને નાયક ભયંકર રોગ ના ની હૈયાદી માં ઉભો છે. દર્શન નો રોગ બહુ ભયંકર મોટો છે, એની હૈયાદી છે એમાં આખા રોગ નું ભંડાર છે. પાટા ઉપર ની ગાડી, બીજા પાટા ઉપર ની ગાડી નું સ્ટેશન, બીજું આવે છે આ પાટા ઉપર ગાડી નું સ્ટેશન. પાંચ પછી તો કેટલા વળાંક આવે છે કોને ખબર છે? એમ અહીંયા લાઈન ચૂક્યો, શુદ્ધ માંથી શુભ માં આવ્યો, કર્તૃત્વ પણે કેટલા વળાંક ઉભા થશે, ક્યાંનો ક્યાં જઈને ઉભો રહેશે?
નાયક અકર્તા એવો છે, નાયક સ્વભાવ
એ સંબંધીનો એ પ્રત્યેનો પ્રયત્ન વર્તતો નથી એટલે તૂટતો નથી. બરોબર, ન તૂટે એવી ચીજ નથી કાંઈ, પણ અભ્યાસ ઘણો થઈ ગયો છે, કર્તૃત્વનો અભ્યાસ ઘણો થઈ ગયો છે એટલે વિચાર નથી કર્યો, પ્રયત્ન વર્તે છે, કર્તૃત્વનો પણ પ્રયત્ન વર્તે છે ને એ પ્રયત્નનો પણ ઘણી દ્રઢતા વર્તી ગઈ છે. એટલે પ્રાથમિક અવસ્થામાં જરા કઠણ અને અઘરું લાગે તો પણ મૂંઝાયા વિના એને તોડવાનો ઉત્સાહ અને રસ બરાબર ચાલુ રાખવો અને પ્રયત્નવાન રહેવો. જીવમાં શક્તિ ગણી છે, જીવમાં શક્તિ ગણી છે કે એક પળકમાં એક પળમાં એક કેવા પરિણામ ફેરવીને ગજબ ના કરી નાખે તેવું મુશ્કેલ છે, એવી એનામાં શક્તિ છે. એટલે એ શક્તિને અનુલક્ષીને, શક્તિને લક્ષમાં રાખીને એવું મૂંઝાવા જેવું નથી કે કેમ થતું હશે ને કેમ થાય, એ રીતે મૂંઝાવા જેવું નથી. અનેક જીવોએ એવા પરાક્રમ કર્યા છે કે ઘડીક પહેલા કાંઈ હોય ને ઘડીક પછી કાંઈ હોય એના પરિણામ, એવા પરાક્રમ બહુ મોટો પુરાવો છે આ વિષયનો આપણા મૂળ સ્થાનની પરિપાટીમાં. મોક્ષ માર્ગમાં ચોથું પાંચમું અને છઠ્ઠું સ્થાન નીચેના સ્થાન છે. આખા માર્ગ શરૂ થયા નીચેના આ ત્રણ પગથિયા નીચેના છે, બાકીના ઉપરના છે. આ ત્રણ ગુણ સ્થાનમાં ઘણો કાળ જઈ શકે છે ને જાય છે, પણ ઉપરના ગુણ સ્થાનમાં ઘણો કાળ કદી કોઈને જતો નથી. આ એક શક્તિનો વિશ્વાસ આવે એનો એક જબરજસ્ત અનાદિ અનંત પુરાવો છે, કોઈ કાળે એમાં ફેર નથી થતો. સાતમા ગુણ સ્થાનની ઉપર ચાલ્યો અને શ્રેણી માંડી કે અંતર પુરુષમાં કેવળ જ્ઞાન, પછી સાધક દશા એક કલાક પૂરી રહી શકે નહીં. ચોથા ગુણ સ્થાને 33 સાગરોપમનું આયુષ કાઢે, કેટલું 33 સાગરોપમનું આયુષ હોય સર્વાત પણ નબળાઈ શું ભાવની હતી ઉભી થઈ શ્રેણી છઠ્ઠા સાતમાં જોતા હતા, શ્રેણી નથી આવી. શ્રેણી આવી જીવની અંદર જે શક્તિ રહી છે કોઈ જબરજસ્ત અમાપ શક્તિ છે, બેહદ શક્તિ છે. ફક્ત જીવ સંભાળે એટલી વાત છે, શક્તિના ખજાનાને સંભાળે એટલી વાત છે. એટલે અનંતકાળથી સુભાષનું કર્તૃત્વ રહ્યું છે, અનંતકાળથી દર્શન થયું છે, કાંઈ અંબારવાની તારે જરૂર નથી. તને ખબર છે અનંતકાળમાં શું કર્યું, તને તો યાદ રહીએ એમ નથી, યાદ રહીએ રહેવાની પરિસ્થિતિ નથી, પછી એ બાજુ કઈ ઉપયોગને લંબાવવાની જરૂર નથી. ઉપયોગને તારે લંબાવવો હોય તો તારી શક્તિનો ખજાનો પડ્યો છે એ બાજુ. પુરુષાર્થ પ્રેરક વાણીમાં કહેતા કે ઉછાળ તારા પરિણામને, તારે તારી શક્તિ બાજુ તારા શક્તિના પર્વત ઉપર તારા પરિણામના દરિયાને ઉછાળ. જેમ કોઈ દરિયાના સમુદ્રને કાંઠે મેરું હોય અને દરિયો ઉછળી ઉછળીને મેરુના પગ ધોવે, તારા પરિણામ ને ઉછાળ તારા શક્તિ ના પર્વત એવો ઉછાળો કાન શક્તિ પરિણામ
સાવધાની ઉડાવી દે, એની સાવધાની ઉડાવી દે,
જેમ થવું હોય એમ થવા દો. એક વાર મારે મારું સુધારી લેવું છે, ભલે ને આવું થઈ જાય.
બરાબર,
સંયોગ ની ને ઉદય ની પણ સાવધાની રાખવી છે, અને આત્માનો પણ અભ્યાસ કરવો છે. વિકલ્પ નો અભ્યાસ થશે, સાવધાની નો નહીં થાય, કેમ કે મેં વિરુદ્ધ દિશામાં કદી સાવધાની કામ કરતી. આ તો જેને સંયોગ પ્રતિકૂળતા હોય એને અનુકૂળતા લાવવા વાળા ની વાત, પણ જેને અનુકૂળતા હોય એને પણ અનુકૂળતા થઈ ગઈ છે એ સાવધાની માં રહેવાની હું
નથી.
એના પરિણામે એમ આવવા જોઈએ કે ગમે એવી કપરી પરિસ્થિતિમાં તો આ એક જ પ્રયત્ન કરો, ગમે એવી કપરીમાં કપરી પરિસ્થિતિ હોય તો હું તો એક જ કામ કરું, બીજું કામ કરું. મેં આ અનુકૂળતા છે એથી કરું, અનુકૂળતા નથી તેથી હું ન કરી શકું, એ પ્રશ્ન મારા માટે રહેતો નથી. એટલે એની અભિપ્રાય ની જો તૈયારી હોય સંયોગની અને પરિણામ ની છે, ભલે શુભ પરિણામ ની હોય એ સાવધાની દર્શન હૈયાતી ને દર્શન ના પ્રાગટ્ય ને દર્શન રસને શક્તિને પ્રસિદ્ધ કરનારી સાવધાનીના પરિણામ છે, અને એ દિશા છોડી દેવા જેવી છે. સાવધાની પણ દર્શન મૂળનું લક્ષણ છે, જેમ સંતોષ એ દર્શન મૂળનું લક્ષણ છે. પરિણામ સંબંધીનો સંતોષ, પરિણામનો આધાર, પરિણામનું કર્તૃત્વ એ જેમ દર્શન મૂળના ચિહ્ન છે, એમ પરિણામને